આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. ક્યારેય એવું બન્યું છે કે તમે એક જ પુસ્તક કે ફિલ્મ વિશે બે અલગ અલગ રિવ્યૂ વાંચો અને એક જણને તે બહુ જ ગમ્યું હોય જ્યારે બીજાને સદંતર ન ગમ્યું હોય? હવે આમાં રસપ્રદ વાત એ નથી કે કોણ સાચું છે, પણ એ છે કે બે જાણકાર બુદ્ધિશાળી વિવેચકો એક જ વસ્તુ વિશે આટલા જુદા તારણ પર કેવી રીતે પહોંચી શકે. બસ આ જે દૃષ્ટિકોણનો બદલાવ છે ને, એના વિશે જ આજે આપણે વાત કરવાના છીએ. અને આપણો આધાર છે પ્રમોદ કુમાર પટેલનો લેખ વિવેચનનું તત્વજ્ઞાન. આ લેખ છે ને, એ આપણને સમજાવે છે કે સાહિત્યના ચિંતનમાં આપણું ધ્યાન કેવી રીતે કળા અને સૌંદર્યના જે પેલા મૂળભૂત તાત્વિક સવાલો હતા, કળા એટલે શું, સૌંદર્ય કોને કહેવાય, ત્યાંથી હટીને ખુદ વિવેચનની જે પ્રક્રિયા છે એની ભાષા, એનો તર્ક, એની પદ્ધતિઓ, એના પર કેવી રીતે ગયું. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ વિવેચનનું તત્વજ્ઞાન એટલે શું, તે શા માટે અસ્તિત્વમાં આવ્યું અને સાહિત્યના અભ્યાસીઓ માટે એનું શું મહત્વ છે. તો ચાલો આમાં જરા ઊંડા ઉતરીએ.
ચોક્કસ. જો શરૂઆતમાં તો શું હતું, કાંટ અને હેગલ જેવા જે મહાન દાર્શનિકો થઈ ગયા એમનાથી પ્રેરિત એક પરંપરા હતી સૌંદર્ય મીમાંસા, એટલે કે એસ્થેટિક્સ. એનું મુખ્ય કામ હતું કળા અને સૌંદર્યના જે મૂળભૂત તાત્વિક પ્રશ્નો છે એના પર વિચારવું.
હા, જેવા કે કળા શું છે, સૌંદર્યનો અનુભવ કોને કહેવાય, કળાનું સામાજિક મૂલ્ય શું, એવા બધા પ્રશ્નો, ખરું ને?
બરાબર. અને આ પ્રશ્નો પર સદીઓ સુધી મંથન ચાલ્યું. પણ થયું એવું કે સમય જતાં આ મુદ્દાઓ પર એટલા બધા જુદા જુદા મંતવ્યો આવ્યા, એટલા સિદ્ધાંતો અને વ્યાખ્યાઓ વિકસી ગયા કે જાણે ચર્ચા ગૂંચવાઈ ગઈ, ક્યાંક સ્થગિત થઈ ગયું હોય ને એવું લાગવા માંડ્યું. મતભેદો એટલા બધા વધી ગયા,
એટલે જાણે એક મળાગાંઠ જેવી સ્થિતિ ઊભી થઈ.
હા, કંઈક અંશે એવું જ. એટલે આવી પરિસ્થિતિમાં કેટલાક વિચારકોને લાગ્યું કે ભાઈ, કદાચ આપણે દિશા બદલવાની જરૂર છે. એમણે જોયું કે ભરે તાત્વિક ચર્ચા અટકી ગઈ હોય, પણ કળા અને સાહિત્ય વિશે વિવેચન તો સતત લખાઈ જ રહ્યું હતું. પુષ્કળ પ્રમાણમાં લેખો, સમીક્ષાઓ, અભ્યાસો.
હા હા, એટલે કે કૃતિઓ પર જે વિશ્લેષણ થતું હતું, મૂલ્યાંકન થતું હતું, એ બધું.
બરાબર. અને અહીં જ એક નવો વિચાર, એક ચમકારો થયો કે કદાચ કળાના જે પેલા અમૂર્ત તાત્વિક પ્રશ્નો છે એમાં ગૂંચવાયા કરવાને બદલે આજે વિવેચન થઈ રહ્યું છે એનું જ આપણે પૃથ્થકરણ કરીએ. તો વિવેચકો કૃતિઓ વિશે જે લખે છે એ કઈ ભાષા વાપરે છે, કઈ પદ્ધતિથી વિશ્લેષણ કરે છે, કેવા તર્ક આપે છે, આ આખી પ્રક્રિયાનું પણ પોતાનું એક તત્વજ્ઞાન હોઈ શકે છે, એની પણ એક ફિલોસોફી હોઈ શકે.
ઓહ, એટલે કૃતિની નહીં પણ કૃતિ વિશે જે લખાયું છે, જે વિવેચન થયું છે, એની તાર્કિક તપાસ.
એકદમ સાચું. અને આ જ અભિગમમાંથી જન્મ થયો વિવેચનનું તત્વજ્ઞાન, ફિલોસોફી ઓફ ક્રિટિસિઝમ, અથવા જેને અંગ્રેજીમાં કહે છે મેટા ક્રિટિસિઝમ.
મેટા ક્રિટિસિઝમ એટલે વિવેચનનું પણ વિવેચન. આ ખ્યાલ થોડો વધુ સ્પષ્ટ કરશો. આનો અર્થ એમ થયો કે વિવેચન પર ખાલી ટીકા ટિપ્પણી કરવાની કે કંઈક જુદું છે?
ના ના, ટીકા ટિપ્પણી નહીં, એનાથી ઘણું ઊંડું છે. વધુ ચોકસાઈથી કહું ને તો તે વિવેચનના જે વૈચારિક સાધનો છે, એટલે કે વિવેચકો જે મૂળભૂત ખ્યાલો વાપરે છે, જે સંજ્ઞાઓ પ્રયોજે છે, જે રીતે દલીલો કરે છે, જે પદ્ધતિઓ અપનાવે છે, આ બધાની તાર્કિક સ્પષ્ટતા કરવાનો પ્રયાસ છે. જાણે કોઈ કારીગરના ઓજારોનું બોક્સ ખોલીને આપણે જોઈએ કે એમાં કયા કયા ઓજાર છે અને દરેક ઓજાર કેવી રીતે કામ કરે છે, બસ એના જેવું જ. આમાં ખાસ કરીને મોનરો બિયર્ડ્સલી અને મોરિસ વાઇઝ જેવા વિચારકોનું નામ લેવું પડે.
તો બિયર્ડ્સલી અને વાઇઝે આ મેટા ક્રિટિસિઝમને કેવી રીતે સમજાવ્યું, એમના શું વિચારો હતા?
બિયર્ડ્સલી એમ કહે છે કે સૌંદર્ય મીમાંસાનું મુખ્ય કામ એવા સિદ્ધાંતો આપવાનું છે જે વિવેચકો જે વિધાનો કરે છે એને સમજવામાં અને એને યોગ્ય ઠરવવામાં, પુષ્ટિ આપવામાં મદદ કરે. અને આ કામને જ તેઓ વિવેચનનું તત્વજ્ઞાન કે મેટા ક્રિટિસિઝમ કહે છે. જ્યારે મોરિસ વાઇઝ છે ને, એમનો મુખ્ય ભાર એ વાત પર છે કે વિવેચનમાં જે મોટાભાગના મતભેદો અને ગૂંચવણો દેખાય છે એનું મૂળ ઘણીવાર વિવેચકો દ્વારા વપરાતા ખ્યાલો અને એમના તર્કમાં રહેલું હોય છે. એટલે એમનું કહેવું છે કે વિવેચનની જે આખી પ્રક્રિયા છે, એના સિદ્ધાંતો છે, એમાં જે મતભેદ થાય છે એની પાછળ કયા તાર્કિક કારણો છે, કઈ ધારણાઓ છે, એ સમજવું બહુ જ જરૂરી છે.
અને આપે કહ્યું કે વાઇઝે આનો કોઈ વ્યવહારુ ઉપયોગ પણ કરી બતાવ્યો હતો.
હા, બહુ જ સરસ રીતે. એમણે એક પુસ્તક લખ્યું, હેમ્લેટ એન્ડ ધ ફિલોસોફી ઓફ લિટરરી ક્રિટિસિઝમ. આમાં એમણે શું કર્યું કે શેક્સપિયરની જગ પ્રસિદ્ધ કૃતિ હેમ્લેટ લીધી અને એના પર અલગ અલગ સમયના અલગ અલગ વિચારસરણી ધરાવતા મોટા મોટા વિવેચકો જેમ કે ડ્રાઇડન, સેમ્યુઅલ જોન્સન, કોલરેજ, ટીએસ એલિયટ વગેરે એમના વિવેચનો ભેગા કર્યા અને પછી એમણે આ દરેક વિવેચનની ભાષા, એમના કહેવાનો મુખ્ય આશય શું હતો, એમણે કઈ પદ્ધતિથી વિશ્લેષણ કર્યું, આ બધાની બહુ જ બારીકાઈથી તાર્કિક તપાસ કરી. વાઇઝનું માનવું એવું હતું કે હેમ્લેટ પર એટલું બધું વૈવિધ્યસભર વિવેચન થયું છે ને કે એનો અભ્યાસ કરવાથી આખા સાહિત્યિક વિવેચનના જે મુખ્ય પ્રશ્નો છે, જે પદ્ધતિઓ છે, એ બધું સમજાઈ જાય.
વાહ, આ તો ખરેખર બહુ જ રસપ્રદ વાત છે. મતલબ કે ફોકસ કૃતિ પરથી હટી ગયો અને કૃતિ વિશે જે વાતચીત થાય છે, જે ચર્ચા થાય છે, એ કેવી રીતે થાય છે એના પર આવી ગયું. કેવી રીતે દલીલો થાય, કયા શબ્દો વપરાય, કયા મૂળભૂત વિચારો એની પાછળ કામ કરે છે, આ બધું જ કેન્દ્રમાં આવ્યું. હવે મારો પ્રશ્ન એ છે કે આ અભિગમ આપણા ભારતીય સાહિત્યના સંદર્ભમાં પણ એટલું જ લાગુ પડે?
ચોક્કસપણે. પ્રમોદકુમાર પટેલ એમના લેખમાં આ વાતનો નિર્દેશ કરે જ છે. જેમ પશ્ચિમમાં બ્રધર્સ કારમાઝો હોય કે માદામ બોવરી હોય, એના પર થયેલા વિવેચનનું મેટાક્રિટિકલ વિશ્લેષણ થઈ શકે, તો એ જ રીતે આપણા ગુજરાતી સાહિત્યમાં કે ભારતીય સાહિત્યમાં પણ જે મહાન કૃતિઓ છે, ધારો કે સરસ્વતી ચંદ્ર, રાયનો પર્વત, ઝેર તો પીધા છે, જાણી જાણી, આ કૃતિઓ પર જે કંઈ વિવેચન થયું છે એમાં પણ આ પ્રકારની તપાસ માટે પુષ્કળ અવકાશ રહેલો છે.
પણ એક સવાલ થાય, શું આપણા વિવેચનમાં પણ એ જ પ્રકારની એમ કે સૈદ્ધાંતિક ઊંડાઈ અને પદ્ધતિઓ વિશેની સભાનતા જોવા મળે છે જે પશ્ચિમી વિવેચનમાં ક્યારેક દેખાય છે એવું લેખક કહે છે?
હા, લેખકે મુદ્દો ઉઠાવે છે ખરા, અને એ નોંધે છે કે પાશ્ચાત્ય વિવેચનમાં ઘણીવાર જે રીતે પદ્ધતિઓ સ્પષ્ટ હોય છે, જે સૈદ્ધાંતિક ભૂમિકાઓ વિશે સભાનતા હોય છે, અથવા જે સંકુલતા અને ગહનતાથી ચર્ચા થાય છે, એ કદાચ આપણા વિવેચનમાં પ્રમાણમાં ઓછી વિકસી હોય એવું બની શકે. પણ એનો અર્થ એ નથી કે મૂળભૂત પ્રશ્નો અહીં નથી. વિવેચનની ભાષાનો પ્રશ્ન, જુદા જુદા અભિગમોનો પ્રશ્ન, અર્થઘટન અને મૂલ્યાંકનના મુદ્દાઓ, આ બધું તો અહીં પણ એટલું જ મહત્વનું છે.
તમે હમણાં વિવેચનની ભાષાનો ઉલ્લેખ કર્યો, એ મુદ્દો જરા વિસ્તારથી સમજાવશો, એમાં શું મુશ્કેલીઓ હોય?
જુઓ, આ બહુ જ મહત્વનો મુદ્દો છે. વિવેચકો જ્યારે કોઈ કૃતિ વિશે લખે ને, ત્યારે એ લોકો અમુક ચોક્કસ સંજ્ઞાઓ, અમુક પારિભાષિક શબ્દો વાપરતા હોય છે. દાખલા તરીકે અંગ્રેજીમાં ફોર્મ એટલે કે આકાર કે સ્વરૂપ, સ્ટાઇલ શૈલી, ટ્રેજેડી કરુણાંતિકા, મિથ પુરાકલ્પન. હવે થાય છે શું કે સમય જતાં અને જુદા જુદા વિવેચકોના હાથમાં આ સંજ્ઞાઓનો અર્થ બદલાતો રહે છે, વિસ્તરતો રહે છે, ક્યારેક તો એટલો બધો ફેલાઈ જાય કે અસ્પષ્ટ બની જાય, સંદિગ્ધ બની જાય. એક જ શબ્દ જુદા જુદા લોકો માટે તદ્દન જુદો અર્થ ધરાવતો હોય એવું પણ બને.
કોઈ ઉદાહરણ આપી શકો જેથી આ વાત વધુ સ્પષ્ટ થાય, આપણા સંદર્ભમાં કે પશ્ચિમના સંદર્ભમાં?
જરૂર. જેમ કે પશ્ચિમમાં આપણે ટીએસ સિલિયટની વાત કરી, એમણે એક નવી સંજ્ઞા પ્રયોજી, ઓબ્જેક્ટિવ કોરિલેટિવ. હવે આનો ચોક્કસ અર્થ શું થાય અને તે સાહિત્ય સમજવા માટે કેટલી ઉપયોગી છે એના વિશે પુષ્કળ ચર્ચા થઈ છે અને મતભેદ પણ રહ્યા છે. હવે આપણા ભારતીય સંદર્ભમાં, ખાસ કરીને ગુજરાતીમાં જોઈએ તો, જ્યારે નવલરામ પંડ્યાએ વ્યવસ્થિત ગ્રંથ વિવેચનનો પાયો નાખ્યો ત્યારે એમની પાસે તૈયાર પરિભાષા તો હતી નહીં, એટલે એમણે સર્વાનુભવી રસ, કાર્યપ્રકાશ, ગ્રંથ સંકલના જેવા શબ્દો જાતે પ્રયોજ્યા.
હા, એ તો એમણે પોતાની જરૂરિયાત મુજબ ઘડ્યા હતા.
બરાબર. એ જ રીતે આપણે ત્યાં કનૈયાલાલ મુનશીએ સાહિત્યમાં સરસતા, સચોટતા જેવા ગુણો પર ભાર મૂક્યો. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ પ્રતિરૂપ જેવો ખ્યાલ આપ્યો. હવે આ દરેક શબ્દ કે સંજ્ઞા જે વપરાય છે ને, એની પાછળ એક ચોક્કસ વિચાર રહેલો હોય છે. કળા કે સાહિત્ય વિશેની એક ચોક્કસ સમજ એની સાથે જોડાયેલી હોય છે. એટલે જો આપણે કોઈ વિવેચકને ખરેખર સમજવો હોય તો એમણે જે પરિભાષા વાપરી છે એનો અર્થ શું છે અને એની પાછળ કઈ વિચારધારા કામ કરી રહી છે એ સમજવું પડે. એનું તાર્કિક સ્પષ્ટીકરણ કરવું જરૂરી બને છે.
અચ્છા, એટલે એમ કહી શકાય કે જ્યારે બે વિવેચકો
એક જ કૃતિ વિશે સાવ જુદી જુદી વાત કરતા હોય ત્યારે એવું બની શકે કે તેઓ કાં તો જુદા શબ્દોનો જુદો અર્થ કરતા હોય અથવા તો એમનો કૃતિને જોવાનો દ્રષ્ટિકોણ, એમના અભિગમ, અપ્રોચ જજ મૂળભૂત રીતે અલગ હોય.
બરાબર પકડ્યું તમે. આજ તો વિવેચનનું તત્વજ્ઞાનનો એકદમ કેન્દ્રીય મુદ્દો છે. સાહિત્ય વિવેચનમાં છે ને આવા અનેક અભિગમો પ્રચલિત થયા છે. દાખલા તરીકે તમે જુઓ તો ઐતિહાસિક અભિગમ છે, પછી સ્વરૂપવાદી કે આકારવાદી જેને અંગ્રેજીમાં ફોર્મલિસ્ટ કહે છે અભિગમ છે, મનોવૈજ્ઞાનિક અભિગમ, સમાજશાસ્ત્રીય અભિગમ, માર્ક્સવાદી અભિગમ, સંરચનાવાદી સ્ટ્રક્ચરલિસ્ટ અભિગમ, નારીવાદી અભિગમ અને બીજા પણ ઘણા બધા છે.
અને આ બધા અભિગમો મૂળભૂત રીતે એકબીજાથી કેવી રીતે અલગ પડે છે, એમની ખાસિયત શું?
મૂળભૂત રીતે દરેક અભિગમ કૃતિને જાણે અલગ રંગના ચશ્મા પહેરીને જુએ છે. દરેક અભિગમ કૃતિના રહસ્યને, એટલે કે એનો અર્થ શું, એની સાર્થકતા શું, એનું હાર્દ શું, એને સમજવા માટે અલગ પદ્ધતિ અપનાવે છે અને અલગ માપદંડ વાપરે છે. ઉદાહરણ તરીકે, જે ઐતિહાસિક અભિગમ ધરાવતો વિવેચક હશે એ શું કરશે? એ કૃતિને એના સર્જકના જીવનના સંદર્ભમાં, એ સમયની સામાજિક, રાજકીય, સાંસ્કૃતિક પરિસ્થિતિના સંદર્ભમાં મૂકીને સમજવાનો પ્રયત્ન કરશે.
હા, જેમ આપે કહ્યું કે બક ઠાકોરે સરસ્વતીચંદ્રનું વિવેચન કર્યું હતું એ રીતે.
બરાબર. એમનો પાયાનો વિચાર એ હોય છે કે કૃતિનું સાચું રહસ્ય કે અર્થ એના ઐતિહાસિક સંદર્ભમાં જ રહેલું છે, એટલે એ જાણ્યા વગર કૃતિને પૂરી સમજી શકાય નહીં.
અને એનાથી સાવ વિરુદ્ધ પેલો આકારવાદી અભિગમ શું માને?
આકારવાદી વિવેચક માટે કૃતિ પોતે જ બધું છે. એ એક સ્વાયત્ત, આત્મનિર્ભર રચના છે. એનું રહસ્ય કૃતિની બહાર, કર્તાના જીવનમાં કે ઇતિહાસમાં નહીં, પણ કૃતિની અંદર જ રહેલું છે. ક્યાં? તો કે એની ભાષામાં, એની શૈલીમાં, એના બંધારણમાં, એના શબ્દો અને અલંકારોની જે ગૂંથણી છે એમાં. આ અભિગમવાળા વિવેચકો કર્તાના જીવન, એના ઇરાદાઓ કે પછી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, આ બધી બાબતોને કૃતિના અર્થઘટન માટે ગૌણ ગણે છે અથવા તો સાવ અપ્રસ્તુત પણ માની શકે છે.
ઓહો, એટલે આ તો બે સાવ જુદી દુનિયા થઈ ગઈ. એક બહારની દુનિયામાં જવાબ શોધે છે, બીજો કૃતિની અંદરની દુનિયામાં.
હા, એમ જ કહી શકાય. એમની જે પાયાની ધારણાઓ છે ને કે સાહિત્યનું તત્વ શું છે અને એનું મૂલ્ય ક્યાં શોધવું જોઈએ, એ જ જુદી છે. અને આ જ કારણ છે કે એમના અર્થઘટનો અને મૂલ્યાંકનો પણ સ્વાભાવિક રીતે જુદા પડે છે. અને આવી જ રીતે માર્ક્સવાદી વિવેચક હશે તો એ કૃતિમાં વર્ગ સંઘર્ષ ક્યાં દેખાય છે, આર્થિક શોષણનું ચિત્રણ છે કે નહીં, કઈ વિચારધારાનું પ્રતિબિંબ પડે છે એ બધું શોધશે. મનોવૈજ્ઞાનિક વિવેચક પાત્રોના મનમાં શું ચાલે છે અથવા તો ખુદ સર્જકના અજાગ્રત મનમાં શું ચાલતું હશે એમાં રસ લેશે. કહેવાનો મતલબ, દરેક અભિગમ કૃતિ પાસેથી કંઈક જુદી અપેક્ષા રાખે છે અને એને જુદા ત્રાજવે તોડે છે.
પણ આ તો બહુ મોટી ગૂંચવણ ઊભી કરે એવી વાત નથી લાગતી? જો એક જ કૃતિના આટલા બધા અલગ અલગ અને ક્યારેક તો સાવ પરસ્પર વિરોધી લાગે એવા અર્થઘટનો શક્ય હોય અને પાછા એ બધા જ પોતપોતાની રીતે જુદી જુદી પાયાની માન્યતા ઉપર આધારિત હોય, તો પછી આપણે સાચું શું માનવું? શું આ બધા મતભેદોનું કોઈ સમાધાન થઈ શકે? કોઈ એક અર્થઘટનને બીજા કરતાં વધુ યોગ્ય કે વધારે સાચું ગણી શકાય ખરું?
હા, આ એવા સવાલો છે જેના પર વિવેચનનું તત્વજ્ઞાન ખૂબ ગંભીરતાથી વિચાર કરે છે અને આનો કોઈ સહેલો જવાબ નથી. શું એક અર્થઘટન બીજાને ખોટું ઠેરવે છે કે પછી એવું બને કે બંને અર્થઘટનો એક જ કૃતિના જુદા જુદા પાસાઓને પ્રકાશમાં લાવે છે અને એટલે બંને પોતપોતાની રીતે સાચા કે ઉપયોગી છે? શું કોઈ એક પ્રમાણભૂત, ઓથેન્ટિક અર્થઘટન જેવું કંઈ ખરેખર હોઈ શકે?
અને આ બધા ગૂંચવાળા ભર્યા સવાલોના જવાબ શું મળે છે? શું કોઈ સમાધાન તરફ આપણે જઈ શકીએ?
જુઓ, મોટાભાગના કિસ્સાઓમાં એવું જોવા મળે છે કે મતભેદનું મૂળ એટલું ઊંડું હોય છે પાયાની ધારણાઓમાં, સાહિત્યના સ્વરૂપ અને કાર્ય વિશેની સમજમાં, કે સંપૂર્ણ સમાધાન કદાચ શક્ય ન પણ બને. જો બે વિવેચકોના ચશ્માના નંબર જ જુદા હોય, એમની જોવાની દ્રષ્ટિ જ જુદી હોય, તો તેમને દેખાતું દ્રશ્ય પણ જુદું જ હોવાનું, ખરું ને? પેલો ઐતિહાસિક વિવેચક અને પેલો આકારવાદી વિવેચક હેમ્લેટ વિશે કદાચ ક્યારે સંપૂર્ણપણે સહમત ન પણ થાય, કારણ કે તેઓ બંને હેમ્લેટમાં જુદી જુદી વસ્તુ શોધી રહ્યા છે, એમની અપેક્ષાઓ જ જુદી છે.
તો પછી આ વિવેચનનું તત્વજ્ઞાન ભણવાનો કે સમજવાનો અર્થ શું રહ્યો? જો એ મતભેદોને દૂર જ ન કરી શકતું હોય તો એનો ફાયદો શું?
ના, એનો ઉદ્દેશ્ય મતભેદોને કોઈ જાદુઈ રીતે દૂર કરી દેવાનો નથી, પણ એનો ઉદ્દેશ્ય એ છે કે આ મતભેદો શા માટે છે, એની પાછળ કરો તર્ક કામ કરી રહ્યો છે, કઈ ધારણાઓ રહેલી છે, કઈ પદ્ધતિઓનો ઉપયોગ થયો છે, આ બધું સ્પષ્ટ કરવું. જાણે કોઈ ઝઘડતા બે પક્ષો હોય એમની દલીલો શાંતિથી સાંભળીને કોઈ તટસ્થ વ્યક્તિ કહે કે જો ભાઈ, તમે બંને આ મુદ્દે એટલા માટે અસંમત છો કારણ કે તમારી શરૂઆતની વાત જ જુદી છે. આ જે સમજણ છે ને, એ પોતે જ ખૂબ મૂલ્યવાન છે. એ આપણને બતાવે છે કે સાહિત્ય અને કળા જેવા વિષયો કેટલા જટિલ અને બહુપરિમાણીય હોય છે. અને ક્યારેક તો એવું પણ બની શકે કે આ સમજણ પછી ખબર પડે કે જે મતભેદ આપણને બહુ મોટો લાગતો હતો તે કદાચ માત્ર શબ્દોની રમત હોય અથવા ગેરસમજ હોય.
સમજાયું. હવે વિવેચનના જે બે મુખ્ય કાર્યો ગણાય છે, અર્થઘટન ઇન્ટરપ્રિટેશન અને મૂલ્યાંકન ઇવેલ્યુએશન, એના વિશે પણ કંઈક મતભેદ છે ખરું ને? લેખમાં એનો ઉલ્લેખ છે.
હા બરાબર, એ પણ એક મોટો ચર્ચાનો મુદ્દો રહ્યો છે. કેટલાક વિચારકો એવું માને છે કે વિવેચકનું કામ મુખ્યત્વે કૃતિનો અર્થ સ્પષ્ટ કરવાનું છે, એનું વિશ્લેષણ કરવાનું છે, એને સમજાવવાનું છે. કૃતિ સારી છે કે ખરાબ, મહાન છે કે સામાન્ય, એ નક્કી કરવાનું કામ વિવેચકનું નથી, એ તો ભાવકે વાંચનારે પોતે કરવાનું છે. જ્યારે બીજા કેટલાક વિચારકો એવું માને છે કે અર્થઘટન કર્યા પછી આખરે તો મૂલ્યાંકન કરવું, એટલે કે કૃતિની ગુણવત્તા વિશે નિર્ણય આપવો, એ જ વિવેચનનો અંતિમ અને સૌથી મહત્વનું કાર્ય છે.
અને વ્યવહારમાં શું જોવા મળે છે? શું ખરેખર આ બંને કાર્યોને, અર્થઘટન અને મૂલ્યાંકન, સાવ અલગ રાખી શકાય છે?
સાચી વાત કહું તો વ્યવહારમાં આ ભેદરેખા ઘણીવાર બહુ પાતળી અથવા તો ઝાંખી પડી જાય છે. તમે વિચારો, જ્યારે કોઈ વિવેચક બહુ ઊંડાણથી, ઝીણવટથી અને કદાચ પ્રશંસાના ભાવ સાથે કોઈ કૃતિનું અર્થઘટન કરે, ત્યારે શું તે પરોક્ષ રીતે એનું મૂલ્ય સ્થાપિત નથી કરી રહ્યો હતો?
હા, એ તો ખરું. જાણે કહેતા હોય કે આ કૃતિ એટલી મહાન છે કે એનું આવું સરસ અર્થઘટન થઈ શકે છે.
બરાબર. અને એનાથી ઉલટું વિચારો, જો કોઈ વિવેચકને કહેવું હોય કે આ કૃતિ શા માટે સારી છે કે શા માટે નબળી છે, એટલે કે મૂલ્યાંકન કરવું હોય, તો એણે એના કારણો તો આપવા પડશે ને? અને એ કારણો આપવા માટે એને કૃતિનું વિશ્લેષણ અને અર્થઘટન તો કરવું જ પડશે. એટલે આ બંને કાર્યો એકબીજા સાથે જોડાયેલા રહે છે.
પણ મૂલ્યાંકન કરવું એ પોતે જ બહુ અઘરું કામ હશે નહીં? મારો મતલબ, કયા આધારે કહેવું કે આ કૃતિ મહાન છે કે પેલી કૃતિ સાધારણ, એના કોઈ ચોક્કસ માપદંડો હોય?
બિલકુલ, એ જ તો મોટો પ્રશ્ન છે જેના પર મેટા ક્રિટિસિઝમ વિચારે છે. કઈ કૃતિ સારી ગણાય, કઈ મહાન ગણાય, કઈ શુદ્ધ કલાત્મક કહેવાય, આ નક્કી કરવાના માપદંડો શું હોઈ શકે? શું એ માપદંડો સાર્વત્રિક, એટલે કે બધે લાગુ પડે એવા, અને નિરપેક્ષ, એટલે કે સમય અને સંજોગોથી પર હોઈ શકે? વિવેચકો ઘણીવાર અમુક ગુણોનો ઉલ્લેખ કરતા હોય છે, જેમ કે કૃતિમાં ઓર્ગેનિક યુનિટી, એટલે કે બધા અંગોનું સુમેળભર્યું જોડાણ છે, એમાં સચ્ચાઈ છે, પ્રમાણિકતા છે, ગહન જીવન દર્શન છે, નવીનતા છે, વગેરે વગેરે.
હા, આવા શબ્દો આપણે ઘણીવાર સાંભળીએ છીએ સમીક્ષાઓમાં.
બરાબર. પણ મુશ્કેલી એ છે કે કૃતિમાં આ ગુણો ખરેખર છે કે નહીં તે તાર્કિક દલીલોથી સાબિત કરવું લગભગ અશક્ય જેવું છે. દાખલા તરીકે, કોઈ વિવેચક કહે કે આ કવિતામાં સચ્ચાઈ છે. હવે આ સચ્ચાઈને તમે લેબોરેટરીમાં ટેસ્ટ તો કરી શકવાના નથી, એ કેવી રીતે સાબિત કરશો? એ મોટે ભાગે તો વાંચનાર કે વિવેચકની અંગત પ્રતીતિનો વિષય બની રહે છે, એની સંવેદનશીલતા પર આધાર રાખે છે.
એટલે મૂલ્યાંકન છેવટે તો ઘણું બધું વ્યક્તિલક્ષી બની જાય છે એમ ને?
હા, મહદઅંશે તો એવું જ છે. અને એટલું જ નહીં, એક જ કૃતિનું મૂલ્યાંકન સમય જતાં બદલાતું પણ રહે છે. આજે આપણે જેને મહાન ગણીએ છીએ તે કદાચ 100-200 વર્ષ પહેલાં એટલી મહત્ત્વની ન ગણાતી હોય, અથવા ભવિષ્યમાં એનું મૂલ્ય ઓછું આંકે. આપણે પહેલાં હેમ્લેટનું જ ઉદાહરણ ફરી લઈએ. દરેક યુગમાં એના વિશે અલગ અલગ મત રજૂ થયા છે, એનું અલગ અલગ રીતે મૂલ્યાંકન થયું છે. આપણે પેલા ટીએસ એલિયટની વાત કરી હતી ને?
હા, જેમણે એને નિષ્ફળ ગણાવી હતી.
બરાબર. એમણે ઓબ્જેક્ટિવ કો રિલેટિવ નામના પોતાના એક સિદ્ધાંતના આધારે હેમ્લેટને કલાત્મક રીતે નિષ્ફળ કૃતિ ગણાવી દીધી હતી. હવે અલબત્ત, એલિયટનો એ સિદ્ધાંત પોતે કેટલો યોગ્ય છે તે પણ પાછો ચર્ચાનો વિષય છે. કહેવાનો મતલબ એટલો જ છે કે મૂલ્યાંકન જ્યારે થાય છે ત્યારે એની પાછળ પણ ચોક્કસ સિદ્ધાંતો અને ધારણાઓ કામ કરતી હોય છે, જે પોતે પણ પ્રશ્નાર્થ હોઈ શકે છે. વિવેચક જ્યારે કોઈ કૃતિના મૂલ્ય માટે દલીલ કરે છે ત્યારે તે કદાચ કોઈ નક્કર તાર્કિક પુરાવા નથી આપતો, પણ આપણને એ કૃતિને એની નજરે જોવા માટે મનાવવાનો પ્રયત્ન કરે છે, પરસ્યુએટ કરવાનો પ્રયાસ કરે છે.
ઓકે, તો આ બધી જે આપણે ચર્ચા કરી એના પરથી આપણે શું તારણ કાઢી શકીએ? આ જે વિવેચનનું તત્વજ્ઞાન છે એ આખરે આપણને શું શીખવી જાય છે? આ બધું જાણવાથી આપણને શું ફાયદો થાય?
મને લાગે છે કે મુખ્યત્વે ત્રણ બાબતો આપણે તારવી શકીએ. પહેલું અને સૌથી મહત્વનું, આ અભિગમ આપણને ખુદ વિવેચનની જે પ્રક્રિયા છે એના માટે વધુ સજાગ, વધુ સભાન બનાવે છે. આપણે એ સમજી શકીએ છીએ કે જ્યારે કોઈ વિવેચક કંઈક લખે છે ત્યારે તે માત્ર પોતાનો અંગત મત નથી રજૂ કરતો, પણ એની પાછળ એક ચોક્કસ તર્ક હોય છે, ભાષાનો એક ચોક્કસ ઉપયોગ હોય છે, વિશ્લેષણની કોઈક પદ્ધતિ હોય છે અને કેટલીક પાયાની ધારણાઓ પણ રહેલી હોય છે.
હા, એટલે વિવેચન વાંચતી વખતે આપણે વધુ ધ્યાન આપીએ કે આ બધું કેવી રીતે થઈ રહ્યું છે. અને બીજું તારણ શું?
બીજું, તે આપણને સાહિત્યિક મતભેદોને વધુ ઊંડાણથી અને કદાચ વધુ સહિષ્ણુતાથી સમજવામાં મદદ કરે છે. આપણે જાણી શકીએ છીએ કે દરેક મતભેદ ખરાબ કે નકામો નથી હોતો. ઘણા મતભેદો તો કળા અને જીવન જેવા જટિલ વિષયોને સમજવાના પ્રામાણિક પ્રયાસોમાંથી જ જન્મે છે. આ મતભેદો શા માટે ઊભા થયા છે, એમની પાછળની તાર્કિક ભૂમિકા શું છે, એ સમજવું એ પોતે જ આપણા જ્ઞાનમાં વધારો કરે છે.
સાચી વાત છે, બધા એક જ રીતે વિચારે એવું જરૂરી નથી.
અને ત્રીજી અને છેલ્લી વાત કઈ કહેશો? અને ત્રીજું, તે આપણને કોઈપણ વિવેચનાત્મક લખાણને, ભલે તે સમીક્ષા હોય, અભ્યાસલેખ હોય કે પુસ્તક હોય, તેને વધુ વિશ્લેષણાત્મક રીતે, વધુ ઊંડાણપૂર્વક વાંચતા શીખવે છે. જ્યારે આપણે કોઈનું વિવેચન વાંચીએ ત્યારે માત્ર એ ન જોઈએ કે એમણે કૃતિ વિશે શું કહ્યું છે, પણ સાથે સાથે એ પણ વિચારવાનો પ્રયત્ન કરીએ કે વિવેચક પોતાની વાત કઈ રીતે રજૂ કરે છે, એમણે કઈ પરિભાષા વાપરી છે, કઈ પદ્ધતિ અપનાવી છે, અને એમના જે અંતિમ નિષ્કર્ષો છે એની પાછળ કઈ તાત્વિક ભૂમિકા, કઈ વિચારસરણી રહેલી છે. જાણે આપણે વિવેચકના મનમાં ડોક્યુ કરવાનો પ્રયત્ન કરીએ.
ખરેખર આ તો ખૂબ જ વિચારવા જેવી વાત છે. હવે પછી જ્યારે પણ કોઈ કૃતિનું વિવેચન વાંચીશું ત્યારે માત્ર કૃતિ પર જ નહીં પણ વિવેચક પોતે કયા દૃષ્ટિકોણથી વાત કરી રહ્યો છે, કઈ પદ્ધતિ વાપરી રહ્યો છે અને કઈ ભાષામાં વાત કરી રહ્યો છે, આ બધા પર પણ ધ્યાન આપવું પડશે. જાણે એ સમજવું પડશે કે વિવેચકે કયા રંગના ચશ્મા પહેરીને કૃતિને જોઈ છે અને આપણને બતાવી રહ્યો છે.
બરાબર, અને આ સમજ આપણને વિવેચનને વધુ સમૃદ્ધ રીતે સમજવામાં અને એનો વધુ સારો, વધુ સભાન ઉપયોગ કરવામાં ચોક્કસ મદદરૂપ થાય છે.
અને આજના શ્રોતાઓ માટે આપણે એક અંતિમ વિચાર એ મૂકી શકીએ કદાચ કે જ્યારે આપણે પોતે સામાન્ય વાચક તરીકે કોઈ કલાકૃતિ વિશે અભિપ્રાય આપીએ છીએ અથવા તો મિત્રો સાથેની ચર્ચા કરીએ છીએ ત્યારે શું આપણે ખરેખર માત્ર ને માત્ર તે કૃતિ વિશે જ વાત કરી રહ્યા હોઈએ છીએ કે પછી અજાણતા જ આપણે આપણા પોતાના પૂર્વગ્રહો, આપણી અપેક્ષાઓ, આપણી સમજની મર્યાદાઓ અને આપણા પોતાના મૂલ્યતંત્ર વિશે પણ ઘણું બધું કહી જતા હોઈએ છીએ? કદાચ આ વિવેચનનું તત્વજ્ઞાન આપણને આ પ્રકારના આત્મમંથન માટે, પોતાની જાતને સમજવા માટે પણ પ્રેરણા આપે છે. આ વિચાર સાથે પ્રમોદ કુમાર પટેલના લેખ વિવેચનનું તત્વજ્ઞાન પરની આપણી આજની આ વિગતવાર ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. આશા છે કે આ મંથન સૌને ઉપયોગી અને વિચાર પ્રેરક લાગ્યું હશે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.